આત્મહિતમાં આવવું એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે. આ ભાવનાઓ કેવી છે? કલ્યાણમય છે. આ મંગળ ભાવનાઓ છે, આ પરાભાવનાઓ છે. આ ભાવનાઓ જીવને મોક્ષ માર્ગ સાથે જોડે છે, મોક્ષ માર્ગનું અનુસંધાન કરાવનારી છે, ધર્મ ધ્યાનમાં પ્રવેશ કરાવનારી છે, આર્ત્ર અને રૌદ્ર ધ્યાનથી મુક્ત કરાવનારી છે. કર્મની વિચિત્ર ગતિમાં પણ જીવને ધર્મ ધ્યાનમાં સ્થિર કરાવનારી છે. પત્રાંક 86માં ત્રીજી વાર આ ચાર ભાવનાનો પરમ કૃપાળુ દેવે ઉલ્લેખ કર્યો. એમાં પરમ કૃપાળુ દેવે એક વાક્ય મૂક્યું અને પછી આ ચાર ભાવના લખી. સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. પછી કહ્યું કે મૈત્રી સર્વ જીવ પ્રત્યે હિત ચિંતવના, પ્રમોદ ગુણજ્ઞ જીવ પ્રત્યે ઉલ્લાસ પરિણામ, કરુણા કોઈ પણ જીવને જન્મ મરણથી મુક્ત થવાનું કરવું, મધ્યસ્થતા નિર્ગુણી જીવ પ્રત્યે મધ્યસ્થતા. આમાં એવું સરસ સૂત્ર મૂક્યું કે સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ તો અસુલભ છે, પણ સાહેબ સંસારમાં રહીને મોક્ષ થાય એવું કંઈ ખરું? આ અસુલભ છે. આ અસુલભને સુલભ બનાવો ને, આપ તો અનંતા કરુણાવંત જ્ઞાની છો, કેવળ કરુણામય છો, કેવળ કરુણામૂર્તિ છો, દિનબંધુ દિનનાથ. તો પ્રભુ જ્ઞાનીઓ હંમેશા જીવને કંઈ ને કંઈ પ્રકારનો ઉકેલ જ આપ્યા કરે. એટલે એણે કહ્યું કે હવે સંસારમાં રહેવું છે અને મોક્ષ થવાનું કેવું છે, અસુલભ છે, છતાં સુલભ ક્યારે બને? તો કે આ મૈત્રી પ્રમોદ કરુણાને માધ્યસ્થ ચાર ભાવનાથી આ જીવ સંસારમાં રહે તો જે અસુલભ છે એ પણ સુલભ થઈ શકે છે, થઈ શકે છે. આજ સુધીની વાત જે આવી એ સંસાર છોડીને તારે મોક્ષનો કરવાનું છે. હવેની આ ચાર ભાવનાઓની અંદર કે સંસારમાં રહેવું અને ધર્મ ધ્યાનથી જોડાવવું, મોક્ષના માર્ગમાં પ્રવેશ કરવો, આનો ઉપાય શું? હવે તો કળિયુગ આવ્યો, પંચમ કાળ આવ્યો, ભગવાન મહાવીરના જ્ઞાનમાં પણ આવ્યું કે હવે આ કઈ ભગત બધાય જગતના જીવો કઈ સંસાર છોડીને ત્યાગી થશે અને વન અને અરણ્યનો જ સંસાર હશે એવું નથી. હવે તો સંસાર સડોદરાથી માંડીને સાન ફ્રાન્સિસ્કો સુધીનો છે. આ એનું સ્વરૂપ છે અને એમાં આ જીવ છે. હવે આ જીવ છે તો પછી એ જીવને ધર્મ ધ્યાન સાથે એનું અનુસંધાન રહે, મોક્ષ માર્ગની અંદર એનો પ્રવેશ રહે. આવી પ્રકારની ચાર ભાવનાઓ એ જીવને સંસારથી જોડનારી છે, સંસારથી જોડે એને તોડનારી છે અને મોક્ષ માર્ગમાં જોડનારી છે. માટે જે 12 ભાવનાઓ છે એ એકલો જીવ ચિંતવન કરે છે અને હવે એને સંસારમાં અન્ય જીવોની સાથે રહેવાનું છે. માન્યું છે એકત્વ છે, અન્યત્વ છે, આ બધું અનિત્ય છે, આ અશરણ છે, આ પરિભ્રમણ બહુ લાંબુ છે. સંસાર અને લોકસ્વરૂપ ભાવના એમાં ધર્મની ઘણી દુર્લભતા છે, એમાં બોધિ તો પ્રાપ્ત થવી અતિ અતિ દુર્લભ છે. આ બધી ભાવનાઓ વિચાર કર્યા પછી આપણે જગતના જીવો ભગવાન મહાવીરના શાસનના આ સંસારમાં જ છીએ. હવે આ સંસારમાં કેવી રીતે રહેવું કે જેથી આ 12 ભાવનાઓને અનુકૂળ જ મારું જીવન રહે? અહીંયા કઈ 12 ભાવના સાંભળી એટલે આજને આજ આ બધું છોડીને હું કઈ ચાલી નીકળું એવી તો સ્થિતિ નથી. કેમ કે કર્મગતિ વિચિત્ર છે. આ વિચિત્ર કર્મગતિની અંદર સપડાયેલા જીવે સંસારમાં રહેવું, સંસારના સંબંધમાં કેવી રીતે રહેવું, સંસારના સંયોગમાં કેવી રીતે રહેવું, એમાં એનો સંબંધ એને પોતાના સ્વજન પરિજનનો પણ છે અને સંગ્રહ પરિગ્રહનો પણ છે. હવે આ માળખા વચ્ચે એને રહેવું હોય તો એને રહેવાનો કોઈ કિમિયો ખરો? જ્ઞાની પુરુષોએ અનંતી કરુણા કરીને કહ્યું છે કે હા, આ જગતમાં ભર સંસારની અંદર તારે રહેવું હોય તો ચાર ભાવનાના ભાવનાઓથી તારે ભૂષિત થવું, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ. આ ચારે ભાવ જીવ અને જગત સાથેના સંબંધનું નિયમન કરનારી છે. દીવાદાંડી છે, ઇટ્સ અ ટોર્ચ લાઇટ, તને બતાવે છે કે આ જીવે જગતની અંદર રહેલા અન્ય જીવો સાથે જળ ભાવો અને જળ મિશ્રિત ભાવો, એમાં વિશેષ કરીને આવા જળ મિશ્રિત ચેતન ભાવો, એની સાથે કેવી રીતે રહેવું. તો પહેલી ભાવના કીધી મૈત્રી. મૈત્રી આપણે કહીએ છીએ ને, મૈત્રી ભાવ જગત મેં મેરા સબ જીવો સે નિત્ય રહે, દીન દુખી જીવો પર મેરે ઉર સે કરુણા સ્રોત બહે, દુર્જન ક્રૂર કુમાર્ગ રતો પર ક્ષોભ નહીં મુઝકો આવે, સામ્ય ભાવ રખ મેં ઉન પર એસી પરિણતિ હો જાવે. ભાઈ, જ્ઞાનીઓ કહે છે કે સંસારમાં રહેવું છે. હવે આપણે માન્યતા આપણે પાક્કી કરીને ચાલી છે. અત્યારે જે વિચારણા કરી રહ્યા છીએ કે બધી બારે બાર ભાવનાઓથી આ સંસારને આપણે જાણ્યો અને કેવળ વૈરાગ્ય ઉત્પન્ન થાય એ જ બાર ભાવનાઓનો, અને વૈરાગ્ય ઉત્પન્ન થાય તો એ સંસારથી એનો પરિત્યાગ કરી અને જીવ પોતાના આત્માના કલ્યાણ અર્થે એ માર્ગે ચડે. પણ આપણે માનીએ કે પ્રભુ આ હવે અત્યારે આ કર્મની ગતિના કારણે, કાળ પ્રતિકૂળ, કર્મ પ્રતિકૂળ, અને અમારા પુરુષાર્થની મંદતા અને સત્પુરુષોનો વિયોગ, કેવડીનો વિયોગ, સત્પુરુષોનો વિયોગ, હવે અમારે, અમે તો આ મંદ સાધન થઈ ગયા અમારી પાસે, અને પેલા અમારા સામે પ્રતિપક્ષના સાધનો બળવાન થઈ ગયા, કાળ બળવાન થઈ ગયો અમારી સામે, આ ક્ષેત્ર નબળું થઈ ગયું, દ્રવ્ય એવા અમને સત્પુરુષના કે કેવડીના સંયોગ ના રહ્યો, અને અમારા પોતાના સંગ્રહણ અને સંગઠન એ બધા નબળા થઈ ગયા, મલોખા જેવા શરીર થઈ ગયા. પ્રભુ અમારું સંગ્રહણ અને અમારું સંસ્થાન કેવું? તો કે જોવું ન ગમે એવું. જરાક વાયરો બદલાય તો છીક આવવાની શરૂ થઈ જાય, જરાક તાપ વધી જાય તો માથું ચડી જાય અમારું, અને જરાક ચાલવાનું ડિસ્ટન્સ વધી જાય તો અમારા ટાંટિયા તૂટે. આ એકેય સાધન અમારી પાસે છે નહીં, સંગ્રહણ નથી, સંસ્થાન નથી, કોઈ સ્થિતિ નથી, યોગ નથી. પ્રભુ હવે આમાંથી પણ અમારે છૂટવું તો છે, ભાવ તો છે. જ્ઞાની પુરુષની કૃપા અને એની કરુણા અનંતી અને અમાપ છે કે જે સંસારમાં રહીને હવે છૂટવાની ચાર ભાવના વધારાની આપીએ છીએ તમને. લો, આ ચાર ભાવનામાં પહેલી ભાવના કીધી મૈત્રી ભાવ, કે મૈત્રી ભાવ ભાવ આખી જગતના જીવો સાથે, મૈત્રી ભાવ ભાવ કે આ જગતના બધા જ જીવો. શ્રી જિનેશ્વર ભગવાને સદ્ધર્મ ધ્યાન ધારાના હેતુએ મૈત્રી આદિ બીજી ચાર ભાવના પ્રકાશી છે. આને જીવન મંગલ ભાવના કહેવાય, આને પરાભાવના કહેવાય, આને ધર્મ ભાવના કહેવાય. બાર ભાવનાઓ આ જીવને મોક્ષ માર્ગે લઈ જનારી જે છે એ વૈરાગ્યની જનની એવી ભાવનાઓ છે, અને આ ભાવના જીવ સંસારમાં રહીને સંસારના જીવો સાથે હવે કેવી રીતે, કઈ ભાવથી એને રહેવું, એવી ચાર ભાવના જિનેશ્વરે પ્રકાશી છે. તે ભાવનાઓ મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ. આ ચાર ભાવનાઓ ધર્મ ધ્યાનને ઉપકારક હોવાથી ભાવવી ઘટે છે, કેમ કે ધર્મ ધ્યાનને એ રસાયણરૂપ છે, અર્થાત રસાયણની પેઠે એ ધર્મ ધ્યાનને પુષ્ટ કરે છે. ધર્મ ધ્યાનને પુષ્ટ કરે છે આ ભાવનાઓ, રસાયણની જેમ, જેમ રસાયણ હોય એ શરીરને પુષ્ટ કરે છે. મૈત્રી ભાવના, પારકું ભલું ચિંતવવું એ મૈત્રી ભાવના છે, ગુણનો પક્ષપાત કરવો એ પ્રમોદ ભાવના છે, આર્ત અને દુઃખી અને દિન જીવોની અનુકંપા કરવી અને એના દુઃખોને દૂર કરવાની ઈચ્છા કરવી એ કરુણા ભાવના છે. અને દુષ્ટ બુદ્ધિવાળા જીવો જગતમાં, નિર્ગુણી જીવો હોય જગતમાં, કૃતજ્ઞ જીવો હોય જગતની અંદર, તો એની ઉપેક્ષા કરવી, માધ્યસ્થતા રાખવી. હોય જગતમાં તો કર્મગતિ વિચિત્ર છે, અનેક પ્રકારના જીવો જગતમાં છે, તારે તો એની સાથે આ અમે જે કંઈ એનો માપદંડ કહીએ છીએ એ પ્રકારે એનાથી માપીને રહેવાનું છે. મૈત્રીભાવમાં જ્ઞાની કહે છે, થોડા વિચારણાના સૂત્રો આપે છે કે હે જીવ, તારે જીવવું કેટલું, કેટલું જીવવું? તો કે સાહેબ, વધારેમાં વધારે આ કાળમાં 100 વર્ષ. તો 100 વર્ષ અનંત કાળનું તારું પરિભ્રમણ ચાલે છે, તું ક્યારથી જીવે છે? અનાદિકાળ. તમે હો વરે કાઢી નાખને, નકામું શું કામ કોક સાથે વેરભાવ કરસ? જીવવું થોડું અને ઉપાધિ ખોટી કરવી, રાગદ્વેષ કરવા? હા, લાંબો કાળ સુધી જીવવું હોય તો રાગદ્વેષ કર. જ્ઞાનીએ પેલું સૂત્ર આપ્યું કે જીવવું કેટલું, થોડું. એમાં આ સમજણ આવ્યા પછી કેટલું જીવવું? જેટલા ગયા એટલા બાકી ખરા? કેટલા ગયા એ તો મોઢે છે ને, 50, 60, 65, 70, 72. પ્રવેશ કરવાના છીએ. ભાઈ ગયા કેટલા એ ખબર છે, બાકી કેટલા એ કે ને? તો કે એ કહી શકાય એમ નથી. તો જીવવું કેટલું? બોત ગઈ થોડી રહી, જેટલા જીવ્યા એટલું જીવવું તો નથી. એટલું તો નક્કી ના, 50 ઉપર ના આવ્યા છે એને પૂછું છું કે જેટલા જીવ્યા એટલું જીવવું તો નથી જ. એટલું તો નક્કી થઈ ગયું છે, કેમ કે એ તો ભરોસો બેસી ગયો પાક્કો. જ્ઞાની કે છે, જો થોડું જીવવું છે તો શું કામ કોઈ સાથે રાગ દ્વેષ કરવા? કઈ કારણ? મૈત્રી કરને, ભલો ભાવ રાખને સૌની સાથે. બીજું સૂત્ર આપે છે કે આ જગતની અંદરના બધા જીવો છે, તું એની સાથે મૈત્રી કર. તો જ્ઞાની કે છે, શું કામ મૈત્રી કર? તો કે ભૂતકાળના તારા બધા ભાઈઓ ને ભાઈબંધો જ છે, કેમકે તે સંસારનું પરિભ્રમણ અનંતવાર કર્યું છે અને અનેકવાર આ બધા જીવો સાથે તારો સંબંધ સ્વજન તરીકેનો જ થયો છે. આ બધા જ તારા કોઈને માતા તરીકે, પિતા તરીકે, પુત્ર તરીકે, સ્વજન તરીકે, પરિજન તરીકે, સ્વબંધુ તરીકે, આ જગતના બધા જ જીવો સાથે તારો સંબંધ એક એક વાર તો થઈ જ ગયો છે. અને જ્યારે થયો છે ત્યારે આવો નિકટનો બ્લડ રિલેશન, લોહીની સગાઈ થઈ ગઈ છે. તો આ બધી દુનિયાની અંદરના જીવો કોણ છે? બધાય તારા કુટુંબી છે, આમાં કોઈ બીજો પારકો નથી. માટે કુટુંબ ભાવ, આ બધા ભૂતકાળના બધા બંધુઓ છે. સામ્ય ભાવ રખું મેં જગમે, જગતના બધા જીવો સાથે બંધુ ભાવ. આત્મવત સર્વ ભૂતેશુ વસુધૈવ કુટુંબકમ. બસ વિચાર કર, આખો સંસાર તારું કુટુંબ જ છે ભાઈ. કોક કુટુંબ આજે છે અને કોક કુટુંબ ભૂતકાળમાં હતું. ઇટ ઇઝ અ ક્વેશ્ચન ઓફ ટાઈમ, નથિંગ એલ્સ. માત્ર એ સમયનો સવાલ છે કે એ તારો કુટુંબી ક્યારે હતો, એટલું જ નક્કી કરવાનું છે. કે સાહેબ, આટલા બધા લોકો કઈ મારા કુટુંબીજન હતા? તમે આવી વાત કરો તો બીજું સૂત્ર આપ્યું કે આ બધા તારા ભવિષ્યના કુટુંબીજન છે, જે અત્યાર સુધી બાકી રહી ગયા છે, હજી કદાચ તારા સંપર્કમાં આવ્યા નથી. તો આપણું પરિભ્રમણ તો ઘણું છે, હજી કોક ને કોક બાકી હશે. એ બધા ઋણાનું બંધથી આવશે. તો કે છે, એક ભૂતકાળના કુટુંબી છે અથવા તો આ બધા ભવિષ્યના કુટુંબી છે. આ એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, પંચેન્દ્રિય, તિર્યંચના જીવો આત્મવિકાસ કરીને કદાચ ઉપર સદગતિમાં આવે અને પછી એ મનુષ્યપણું પ્રાપ્ત કરે તો, અને તું મનુષ્યપણામાં ક્યાંક ભરતો ભરતો આવી જા તો પાછા એને એ જીવો જે આજે તિર્યંચના છે એ જીવો કદાચ તારા સ્વજન તરીકે પણ આવે. માટે કાં તો ભૂતકાળના બંધુઓ છે કાં તો ભવિષ્યકાળના બંધુઓ છે. તો શું કામ આપણે કોઈની સાથે રાગદ્વેષ કરવા? જો કાલ સવારે કોઈ આપણો ભાઈબંધ થવાનો છે એવી ખબર પડે, અથવા આપણો બોસ થવાનો છે, આજને તો કાલ મારે એનું મોઢું બતાવવું પડશે, તો આજથી આપણે એની સાથે સંબંધ કેવો રાખવાનો? મીઠો. આટલું તો વ્યવહારિક દુનિયાદારીનું જ્ઞાન તો આપણને સમજાય છે. એટલે આપણે કહીએ છીએ કે ભાઈ, કોઈની સાથે બગાડવું નહીં. આ દુનિયામાં કેનું કામ કીધી પડશે એ કઈ ખબર પડતી કેટલા આયુષ્યમાં? 15મી વરણ વાપવી હોય તોય કહે, તોય શિખામણ શું દે કે કોઈની સાથે બગાડવું નહીં, આ જિંદગીમાં ગમે તેનું કામ પણ કરે, ગરજે ગધેડાને પણ કાકો કેવો પડે, એવું સંસારનું સ્વરૂપ છે. માટે કોઈથી બગાડવું નહીં. જ્ઞાની કહે છે કે જો તારું આ 50 વરામાં જો કોઈથી બગાડવું નહીં એ જો તને સમજાતું હોય તો અનંતની યાત્રાની અંદર તું કયા જીવ સાથે બગાડવા નીકળો છો? જેની સાથે બગાડીશ એને તારી સાથે એનો પનારો પડવાનો છે. માટે મહેરબાની કરીને કહે કે મારે તો કોઈથી બગાડવું નથી. મૈત્રીભાવ જગતના તમામ જીવો પ્રત્યે મારો મૈત્રીભાવ. જ્ઞાનીએ કેવી સરસ વાત કરી છે, મિત્તિ મે સર્વ ભૂયેષુ, જગતના સર્વ જીવો સાથે, સર્વજીવોની હિત ચિંતવના સર્વજીવો સાથે મૈત્રી. જો મહાવીરની મૈત્રીની વાત આપણે કરીએ છીએ, મહાવીરની મૈત્રી મનુષ્ય પૂરતી મર્યાદિત નથી. એને કહ્યું નથી કે જગતના બધાય મનુષ્યો સાથે મારી મિત્રતા હો, એમ નથી કહ્યું. મહાવીરે કોની સાથે મિત્રતા કરવાની વાત કરી છે? સર્વજીવ સાથે. જૈન દર્શન અદભુત છે, ત્યાં મનુષ્યને તો ઉત્તરદાયિત્વ જવાબદારી વાળો બનાવ્યો છે, બાકી તો આખી જીવરાશિની ભલાઈ, આખી જીવરાશિનું કલ્યાણ, આખી જીવરાશિની સુખની કામના. સર્વ જીવનું ઈચ્છો સુખ મહાવીરની શિક્ષામુખ. આ મહાવીરની શિક્ષા છે ભાઈ. બધા જ જીવોનું સુખી છો, કારણ કે એકેન્દ્રીય જીવ પણ મારા સંપર્કમાં આવશે અને મારો સ્વજન થશે. આ જીવનો અનુબંધ કોનો કોની સાથે ક્યારે આવશે, અનંત પરિભ્રમણમાં આવ્યો હશે કે આવશે, એ આ જીવને ખબર નથી. માટે કોઈથી કરીને પણ તું દ્વેષ ન કર, કોઈથી કરીને વેર ન બાંધ, કોઈથી કરીને પણ તું અમિત્રતા કેળવ નહીં, પણ મિત્રતાનો ભાવ કર. કારણ કે કોઈ જગતની અંદર રાખેલું જો વેરથી વેર સમે નહીં જગમાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં. જગતમાં જેટલો મૈત્રી ભાવ જીવોનો હશે એમ આખું જગત તને મુક્તિના માર્ગમાં સહાયક થશે. જો સૌની સાથે વેર બાંધા હશે તો તું જેદી તારી યાત્રાએ નીકળીશ કોઈ તને સાતા પૂછવા પણ આવશે નહીં, કોઈ સહાયતા કરશે નહીં. જીવનની અંદર આખી પ્રકૃતિ તને મદદ કરશે. અને જ્ઞાની જ્યારે મુક્તિની સાધના કરતો હોય ત્યારે જ્ઞાનીને પ્રકૃતિના તમામ પરિબળો, સજીવ અને અજીવ સૃષ્ટિ સચરાચર જ્ઞાનીને મદદરૂપ થતા હોય છે. આવો તો આપણે જ્ઞાનીનો પ્રભાવ કહીએ છીએ. એ પ્રભાવ કેમ? તો કોઈ પણ જગતના પદાર્થ સાથે જ્ઞાનીએ કોઈ પણ પ્રકારનો વેરભાવ ક્યારેય બાંધ્યો નથી. અને એને કારણે આ જ્યારે જ્ઞાની પોતાની મોક્ષ માર્ગની અંતિમ સાધના કરે છે ત્યારે પ્રકૃતિના પરિબળો એને અનુકૂળ થાય છે. અરે ભગવાન વિચરે ત્યાં મેઘ, વાયુ, જળ, અગ્નિ બધા શાંત થઈ જાય, કાંટાઓ ઊંધા પડી જાય અને વનસ્પતિ પણ ફૂલ આપે, દુકાળ ન પડે અને અકાળે પુષ્પ અને ફળની વૃદ્ધિ થાય જગતની અંદર. કારણ કે આ બધા જ એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય જીવો સાથે આ ભગવાનનો મૈત્રીનો અનુબંધ એવો છે કે હવે આ આત્મા જ્યારે સિદ્ધગતિ તરફ જાય છે ત્યારે જગતના બધા જ જીવો પરિબળો એની સાથે એને મદદ કરવા માટે આવે છે. સમવસણનો સૂત્ર પ્રભાવ કહીએ, સંતોનો પ્રભાવ, જગતનો પ્રભાવ આવો હોય છે કે પ્રકૃતિ પરાસ્ત થઈ જાય એની પાસે. એ તેજો લેસ્યા નાખે તો ભગવાન એની પાસે એને અસર કરી શકે નહીં. કારણ કે આવા બધાય પરિબળ સાથે ભગવાનનો કયો ભાવ છે? મૈત્રી ભાવ છે. એણે એ જ સેવ્યો છે, આજ સુધી એ જ ભાવ સેવીને એણે આખા જગત સાથે મૈત્રી કરી છે. આખા જગતની અંદર કોઈ જીવ સાથે દુશ્મનાવટ ન હોવાને કારણે એને જગતના બધા જીવો અનુકૂળ થાય છે. પરસ્પરોપગ્રહો જીવાનામ એ તત્વાર્થ સૂત્રનું અને જૈન ધર્મનું બહુ અગત્યનું સૂત્ર છે કે જગતના બધા જીવો એને ગ્રહ કે છે, પરસ્પર એકબીજાના ઉપકારી છે. આ કોઈ કોઈને નડતું નથી, બધા ઉપકારી છે, પણ આપણે જેની હારે બાંધ્યા છે એ નડે છે, બાકી તો આખું જગત આપણને મદદરૂપ જ છે. જ્ઞાની કહે છે માટે ભાવના એ રાખ કે જગતના સર્વજીવ સુખી થાવ, બધાનું કલ્યાણ થાવ. મને થોડી અનુકૂળતા પ્રતિકૂળતા હોય તો ભલે રહી, મને થોડું દુઃખ સહન કરવું પડશે તો હું કરી લઈશ, પણ જગતના બધા જ જીવ સુખી થાવ, સૌનું કલ્યાણ થાવ. શિવમસ્તુ સર્વ જગત, આખું જગત કલ્યાણમય થાવ.
મૈત્રી ભાવનું પવિત્ર શરણો મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાવો આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે.
આખા જગતનું શુભ થાવ, સકળ જગતનું શુભ થાવ. કર્મની વિચિત્રતા તો ઘણી છે અને વિવિધ ગતિની અંદર છે. આ બધા જીવો કર્મની વિચિત્રતાને લઈને જુદી જુદી યોની અને ગતિ પામેલા છે. પરંતુ હે ચેતન, હે આત્મા, જગતની તમામ જીવરાશિ પ્રત્યે તું તો મૈત્રીનો ભાવ કર, તું એની હિત ચિંતવના કર, તું એના કલ્યાણની અને એની સુખની જ કામના કર. સર્વે સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અરે આ જગતના બધા જ જીવો સુખી થાવ, બધા કલ્યાણને પામો, બધા શાંતિને પામો અને બધા પૂર્ણતાને પામો. આવી મંગલમય ભાવના હર હંમેશ આ જીવ કર્યા કરે, કારણ કે જગતના એક જીવ પ્રત્યેનો અપરાધ જ્યાં સુધી બાકી હશે ત્યાં સુધી આ જીવ દોષમાંથી મુક્ત થઈ શકશે નહીં. એટલે કહ્યું ખામેમી સવ જીવે. એકાદો બાકી રાખીએ તો, એકાદો બાકી રાખીએ, એકની સાથે વેરઝેર રાખી દઈએ કે ખામેમી સવ જીવે, હું બધા જીવોને ખમાવું છું, પણ ઓલા નાલાયક મારા પાડોશીને તો નહીં જ, એ તો હરામ કર, વેવાઈને તો નહીં જ, એ તો મારું બારું બુરું બોલવામાં જ્યાં હોય મને બદનામ કરે છે, મારા બોસને તો નહીં જ, હું ગમે એટલું કામ કરું તૂટી મરું તો કોઈ દી એને મારું સારું લાગતું જ નથી, એમ એકાદાની બાદબાકી કરવાની. ખામેમી સવ જીવો, સવ જીવને, કારણ કે જ્યાં સુધી એક સાથેનો આવો અનુબંધ બાકી હશે ત્યાં સુધી આ જીવ સંસારથી મુક્ત થઈ શકશે નહીં. એટલે આ સૂત્રમાં પણ જ્ઞાની પુરુષ કહે છે ખામેમી સવ જીવે, સવે જીવા ખમંતુ મે મિત્તિ મે સવ ભૂયસુ, મારે તો બધા સાથે મૈત્રી છે. વેરમ મજન કેણે, એ શું કામ મૂક્યું? બધા સાથે મૈત્રી છે તો ભલે ન રહી, પછી આ શું કામ કીધું વેરમ મજન કેણે? કારણ કે આ બધાની અંદર બે ચાર જણને બાદ કરી નાખે કે મારે તો બરોબર છે પણ જેઠાણી તો નહીં જ, સાસુ તો નહીં જ, નણંદ તો નહીં જ, સમોવડિયા કાકા મામા ક્યાંક ક્યાંક જ્યાં અંતરા આતરા પડ્યા હોય અને ગાંઠ વાળી લીધી હોય, 20-20 વર્ષ થાય તોય ગાંઠ જાય નહીં, એના ઘરની એક પત્રિકા આવીને ઉભી રહે, એના ઘરે લગન આપણે નથી જવું, એ આવ્યા હતા ઘરે, તને 20 વર્ષ પહેલાનું યાદ આવી ગયું બધું, તારા ત્યાં સુધીના પાપ યાદ નથી આવતા, રોજ કરસ એ પાપ યાદ નથી આવતા, અને આ ગાંઠ બંધાઈ ગઈ, ખબર છે ને તેથી શું કીધું તું એ આપણને? એટલે ઓલો કદાચ ભાઈ જરા નબળા પડે ને તો બેન એને ટાઈટ કરે, તમે તો આવા જ ભોળા ને ભોળા રહ્યા, બોલો લ્યો ચાવી ચડાવ બરાબર, ભલે પડે એ ખાડમાં, થવું હોય થવા દે, તું તારે તમારે જવું જ જાજો, હું તો આવવાની નથી, તમને કહી દઉં છું, બહુ સારું, એ તમે ભૂલી જાઓ અમે ન ભૂલી, હારા બહુ આપણી સ્મરણ શક્તિ તો જબરદસ્ત, ભગવાનના વચન જ યાદ રહેતા નથી, કૃપાળુ દેવના પદ જ યાદ રહેતા નથી, બાકી તો 25 વરે પણ આ બધું તો યાદ જ છે, અને કે એ શબ્દો તો મને હજી એવા ને એવા સાંભળે છે, તને એવા ને એવા સાંભળે છે, અને ગયા પ્રદૂષણમાં આવી તે વાત એ તો હાવ ભૂલાઈ ગયો. આ જીવ ક્યાં રચાયેલો છે, ક્યાં જોડાયેલો છે, મિત્તિ મેં સવ ભૂયસુ કીધા પછી જ્ઞાની જાણે છે કે આણે સવ કીધા પછી બે પાંચ જણાને બાદ કરી નહીં ખાસ, અને હજી આનો અનુબંધ ચાલુ જ હશે. જ્ઞાની કે છે બોલ વેરમ મજ્જન કેણઈ, સર્વની સાથે વાત કર્યા પછી બહુ વચનની વાત કર્યા પછી જ્ઞાનીએ એક વચનની વાત કરી કે હવે બોલ કોઈની સાથે મારો વેર નથી, બોલ મોઢેથી, અને કોઈની સાથે નથી પછી કોઈ બચી શકે, આવું નિવૃત્ત થવાનું છે પાપથી, આવું નિવૃત્ત, આવો મૈત્રીભાવ. જગતનો એક પણ જીવ એવો ન હોવો જોઈએ કે જેના પ્રત્યેનો અંશ માત્ર પણ કણિયો એના પ્રત્યેના દ્વેષનો વેરનો મારા હૃદયમાં હશે ત્યાં સુધી આ જીવ મુક્તિને પામશે નહીં. કેમ કે અનુબંધ છે, અનુબંધ છોડશે નહીં જીવને. માટે મૈત્રી, મૈત્રી સર્વે જીવોથી, જગતના તમામ જીવો સાથે. અને જે હિસાબ થયો હોય સંવત્સરીને દિવસે બધા હિસાબ સમાપ્ત. આ સર્વૈવ આજે સાંજે કાઢી લેવાનો છે. જેટલું રાખવું હશે એટલું ગયું, આવ્યું એટલું આવ્યું, ગયું એટલું ગયું. સંસારની અંદર લેખા જોખા ને લેણ દેણની કોઈ બાકી રાખવું જ નહીં. જેને કાળે જે પ્રસંગ અને જે કર્મની વિચિત્ર ગતિ આવી અને એ કારણે જે પ્રસંગ થયા, સારા થયા, નરસા થયા, દુઃખ થયું, સુખ થયું, મનમાં આનંદ આવ્યો, જે થયું તે થયું, બધું ભૂલી જવાનું છે. હિસાબ કોરો કરવાનો. આ બેલેન્સ શીટમાં કઈ ખેંચાય નહીં. સંવત્સરી એક એવું છે કે જેના સરવૈયામાં કોઈ બાકી ખેંચવાની હોય નહીં. કોઈનું ખાતું ખેંચવાનું નથી હો, પણ હું આની પાસે એટલા માગુ છું તો કે માંડવાળ કરી નાખ. સુખ દુઃખના હિસાબ છે, વેરઝેરના હિસાબ છે, માન અપમાનના હિસાબ છે, એ બધાના ખાતા ખોલી રાખ્યા છે આપણે. પણ સાંજે જ્ઞાનીની આજ્ઞાએ, દેવગુરુની આજ્ઞાએ બધાય ખાતા બંધ કરવાના છે કે આ જે માગુ છું તો કે માંડવાળ કરી નાખવું છે. પછી કોકને એમ થાય કે આપણે આપવાનું છે ને, શું આપવાનું છે તો ચૂકવવાનું છે. મંગલ ભાવ અને મૈત્રી ભાવમાં આપવાની વાત તો ખુલી છે. આ જગતનું દેણું ચૂકવવાનું છે. જ્ઞાનીઓ પણ કહે છે પૂર્વકાળે જે જે પરમાણુ આ જગતમાંથી ભેળા કર્યા છે તે જગતને ચૂકવીને ઋણમુક્ત થવું છે. એ જેની સર્વથી વાલી સૌ ઉપયોગી એવી પરમ જિજ્ઞાસા છે. બસ જિજ્ઞાસા આ રાખવી કે પ્રભુ કોઈનું દેવું બાકી રહે નહીં. પણ આ જીવની અવડચંડાઈ છોડતી નથી. એ પ્રતિક્રમણ કરવા બેઠો હોય તો એ બાકી રાખે. દેવ પતાવવા આવ્યો જગમાં, દેવું વધતું જાય, છૂટવાનો હવે આરો નહીં તો તું છોડે છૂટાય, વાલા મારા હૈયા મારે જે ભૂલો ત્યાં તું ટોક તો રે જે રાજ મારા હૈયા મારે જે ભૂલો ત્યાં તું ટોક તો રે. આવી અંતઃકરણની નિર્મળતા કરી જગતના સર્વ જીવો સાથે મૈત્રી ભાવ રાખી અને આપણે વેર ઝેરને ખમાવાના છે. આવી ક્ષમાપના કરવાની કે આજ સુધીના હિસાબ બધા માફ કરી દેવાના, ચોપડા ચોખ્ખા કરી દેવાના. હૈયું ચોખ્ખું, અંતઃકરણ ચોખ્ખું, નિર્મળ ભાવ. કોઈ પ્રત્યે કિંચિત પણ કોઈ પણ પ્રકારનો અભાવ ભાવ હશે તો આજે સમાપ્ત કરવાનો. કે છે કે બધા જ તારા મિત્ર છે, નકામો ક્રોધ શું કરશ? સામો કદાચ કર્મની ગતિના કારણે ક્રોધવશ થઈ ગયો તો તું શું કામ ક્રોધવશ કરશે? એને ક્રોધ કર્યો તો તારે શું કામ કરવો જોઈએ? સર્વ જીવનું સુખ ઈચ્છવા માટે જ્ઞાની કે છે સર્વે સામ સ્વસ્તિર ભવતુ, સર્વે સામ મંગલમ ભવતુ, સર્વે સામ શાંતિર ભવતુ, સર્વે સામ પૂર્ણમ ભવતુ. જગતના બધા જ જીવો પૂર્ણતા પાવો. આવી મંગલ ભાવના આપણે જો કરીએ તો મૈત્રી ભાવનું ઉત્કૃષ્ટ ભાવ રોજ ભાવવાનો. રોજ આંખ મિચાય તેના પહેલા કહેવાનું સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, શાંતિ સર્વત્ર વિસ્તરો. જગતના બધા જ જીવોને આવી શાંતિ પ્રાપ્ત થાય. યુનિવર્સલ વેલબીંગ, પ્રાણી માત્રનું સુખ. જો મનુષ્ય પૂરતા મર્યાદિત રહેતા નહીં, આપણે ભૂલ ન કરીએ. મહાવીરનો ધર્મ છે એ જીવ રાશિનો ધર્મ છે, એમાં ક્યાંય મનુષ્યની વાત નથી, જગતના જીવની વાત કરી છે. કારણ કે જીવ છે એ સંસારની કોઈ પણ ગતિની અંદર પરિભ્રમણ કરતો છે. મુક્ત થશે ત્યારે તો ચૈતન્ય આત્મા થશે, પણ જીવ છે ત્યાં સુધી પરિભ્રમણમાં સંસારમાં રહેલો જીવ છે. અને આ જીવની વાત એટલા માટે કરી કે કોઈ પણ ગતિમાં આપણે આજ મનુષ્યમાં છીએ, આવતીકાલે આપણે પણ આ તિર્યંચમાં કે નારકીમાં આપણે પણ હશું, એકેન્દ્રીય બે ઇન્દ્રિયમાં પણ જઈ શકીએ જો આ જીવ ઉપયોગ ન રાખે તો. એવી પણ સ્થિતિ થાય. માટે જીવ માત્ર પ્રત્યે દયા રાખવાની જ્ઞાનીઓએ વાત મૂકી છે કે નિર્મળ અંતઃકરણવાળા જીવો પરમાત્માને વિશે પરિણામ ખમો, પરમાત્માના સ્વરૂપમાં લીન થાઓ. હે ચેતન, જનમંડળ સમતારૂપી અમૃત પાને કરી વિલાસ પામો, આનંદ પામો.
વિનય અને સમતારૂપી અમૃતપાન વડે જનમંડળ આનંદ અનુભવો આવો વિચાર કરી. તું જગત જંતુ પ્રતિ મૈત્રી ભાવ ધારણ કર, મૈત્રી ભાવ ધારણ કર, આખા જગતના જીવો પ્રત્યેનો મૈત્રી ભાવ, તો જ મહાવીરની અહિંસા સમજાય. નહીં તો મહાવીરની અહિંસા કોઈ દી નહીં સમજાય. આપણે અહિંસા પરમો ધર્મ, એમાં આપણે અહિંસાની વાત કરીએ છીએ ત્યારે હજી હ્યુમેન બિંગ પૂરતા છીએ, પણ જૈન ધર્મમાં મહાવીરની અહિંસા સમજવી હશે તો જગતના જીવ રાશિ પ્રત્યે અહિંસા થાય છે. બીજી વાત કરી છે પ્રમોદ. ગુણનો પ્રમોદ, ગુણનો પક્ષપાત એ પ્રમોદ ભાવના છે. ગુણીજનોને દેખીને આનંદિત થવું, ઉલ્લાસિત થવું, અહો કોઈ જીવોનો ગુણોત્કર્ષ જોઈ હર્ષાયમાન થવું, જીવ પ્રમોદ ધારણ કરતો અનંત નિર્જરા કરે છે. જીવ પ્રમોદ ભાવને ધારણ કરીને અનંત નિર્જરા કરે છે. સમજાય છે આપણને એ વાત? કઈ જ્ઞાનીએ આપણને કહ્યું છે 493 ના પત્રની અંદર પરમ કૃપાળુ દેવે જ્ઞાનીનો પ્રમોદ ભાવ આપણને કહ્યો છે કે તેવની નિષ્કારણ કરુણાને નિરંતર નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે. સેનાથી પ્રગટે છે? ઈ જ્ઞાની પુરુષોની પ્રમોદ ભાવ એના પ્રત્યે, જ્ઞાની પ્રત્યે પ્રમોદ ભાવ અનંતા જ્ઞાનીઓ. અને એ પરમ કૃપાળુ દેવે આ 6 પદના પત્રની અંદર આખા તત્વનો આત્માના સ્વરૂપનો વિચાર કર્યા પછી એમણે પ્રમોદ ભાવથી જે સ્તુતિ કરી છે સત્પુરુષોની, કેમ કે આ તો શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ કહેલા 6 પદ છે. અને 6 પદમાં કહે છે કે જે સત્પુરુષોએ જન્મ જરા મરણનો નાશ કરવા વાળો સ્વસ્વરૂપમાં સહજ. બીજી વાત કરી છે પ્રમોદ. ગુણનો પ્રમોદ, ગુણનો પક્ષપાત એ પ્રમોદ ભાવના છે. ગુણીજનોને દેખીને આનંદિત થવું, ઉલ્લાસિત થવું, અહો કોઈ જીવોનો ગુણોત્કર્ષ જોઈ હર્ષાયમાન થવું, જીવ પ્રમોદ ધારણ કરતો અનંત નિર્જરા કરે છે. જીવ પ્રમોદ ભાવને ધારણ કરીને અનંત નિર્જરા કરે છે. સમજાય છે આપણને થવું? અહો કોઈ જીવોનો ગુણોત્કર્ષ જોઈ હર્ષાયમાન થવું, જીવ પ્રમોદ ધારણ કરતો અનંત નિર્જરા કરે છે. જીવ પ્રમોદ ભાવને ધારણ કરીને અનંત નિર્જરા કરે છે. સમજાય છે આપણને એ વાત? કઈ જ્ઞાનીએ આપણને કહ્યું છે 493 ના પત્રની અંદર પરમ કૃપાળુ દેવે જ્ઞાનીનો પ્રમોદ ભાવ આપણને કહ્યો છે કે તેવની નિષ્કારણ કરુણાને નિરંતર નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે. સેનાથી પ્રગટે છે? ઈ જ્ઞાની પુરુષોની પ્રમોદ ભાવ એના પ્રત્યે, જ્ઞાની પ્રત્યે પ્રમોદ ભાવ અનંતા જ્ઞાનીઓ. અને એ પરમ કૃપાળુ દેવે આ 6 પદના પત્રની અંદર આખા તત્વનો આત્માના સ્વરૂપનો વિચાર કર્યા પછી એમણે પ્રમોદ ભાવથી જે સ્તુતિ કરી છે સત્પુરુષોની, કેમ કે આ તો શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ કહેલા 6 પદ છે. અને 6 પદમાં કહે છે કે જે સત્પુરુષોએ જન્મ જરા મરણનો નાશ કરવા વાળો સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે એવા સર્વ સત્પુરુષો તેના ચરણારવિંદ સદાય હૃદયને વિશે સ્થાપના કરો. જે 6 પદથી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ તે જેના વચનને અંગીકાર કરી સહજમાં પ્રગટે છે. જે આત્મ સ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે. તે વચનના કહેવા કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે. આ ગુણ દેખીને જુઓ કેવો ભાવ આવે છે કે પ્રભુ તમારા ગુણની વ્યાખ્યા કરવા માટે મારી કોને અશક્તિ છે? કૃપાળુ દેવને. આપણને તો અમથું ન આવડે, પણ આવો સરસ્વતીનો સ્વામી, શબ્દનો સ્વામી, સાહિત્યનો સ્વામી, ભાષામાં પણ ઉમાશંકરે લખ્યું છે કે શ્રીમદ રાજચંદ્ર જેવે ગુજરાતી ભાષામાં કેટલાય નવા શબ્દો કોઈન કર્યા છે અને ગુજરાતી ભાષાનો કોઈ પણ ડોક્ટરેટ લિટરેટ જો પોતાને કેવડાવતો હોય એને શ્રીમદ રાજચંદ્રના આ વચનામૃત વાંચ્યા ન હોય અને એની ભાષાથી પરિચિત ન થયો હોય ત્યાં સુધી એનું ગુજરાતી જ્ઞાન અધૂરું છે. ઇઝ ઇનકમ્પ્લીટ. આ કોણ કહે છે? ઉમાશંકર જોશી, ગુજરાતનો મહાસાક્ષર અને સારસ્વત, એ ઈડરના છે. આ સારસ્વતે કહ્યું છે કે કેટલા શબ્દો નવા છે કે પહેલી વાર જોવામાં આવે છે ગુજરાતી ભાષામાં. એ પરમ કૃપાળુ દેવના વચનામૃતમાં આ શબ્દો જોવા આવે તો કે આ શબ્દનું સર્જન કોણે કર્યું? તો એનું ક્રિએશન કૃપાળુ દેવે કર્યું છે. આવો એ કહે છે કે તમારા ગુણોનું વ્યાખ્યા કરવા અશક્તિ છે, કેમ કે જેનો પ્રતિઉપકાર ન થઈ શકે એવો પરમાત્મ ભાવ તે જાણે કંઈ પણ ઈચ્છ્યા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિશે આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કરતા છે માટે મારો છે એમ કદી જોયું નથી, એવા જે સત્પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર. ભગવાનના આ ગુણ એને વિશેષ કેવો છે કે આ કેવી રીતે તમને કહું કે આવો પરમાત્મા ભાવ તમે મને આપ્યો અને છતાં પણ તમારી નિષ્કારણ કરુણાશીલતા કેવી છે કે આ જીવને વિશે, કોઈ પણ જીવને વિશે તમે આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કરતા છે માટે મારો છે, આવું જેણે કદી જોયું નથી. આ ગુણ કેવી રીતે વર્ણવો? જગતની અંદર લોકો જરાક કંઈક એકબીજો નાનો મોટો ઉપકાર કરે છે તો કાયમ ઓબ્લિગેશનની વાતમાંથી નવરા પડતા નથી. ઓબ્લિગેશન, વ્યવહાર ઉપકારિતા, એ વ્યવહાર ઉપકારિતાનું પણ એટલું બધું મહત્વ વધારી દીધું છે ત્યારે એને આ પ્રમોદ ભાવની અંદર જ્ઞાની પુરુષ પ્રત્યે કહે છે કે હે જ્ઞાની પુરુષો, તમારો આ ગુણ કેવી રીતે અમારે વ્યાખ્યા કરવી અને જગતના જીવો કેદી આ સમજશે કે આવો આપનારને પણ કદી એને કોઈ દિવસ આ મારો શિષ્ય અથવા આ ભક્તિનો કરતા છે માટે મારો. જો આ વિતરાગતાનું દર્શન કરાવે છે અને જ્ઞાન મળે તો વિતરાગતા પ્રગટવી જોઈએ, એમાં મારાપણાના ભાવ પ્રગટે ને આ જ્ઞાનની નિશાની નથી. તો કે છે એને નથી, પરમ કૃપાળુ દેવ કે છે કે અમે કઈ દી કોઈ દિવસ કોઈને કોઈ પણ પ્રકારનું વ્રત પ્રછાણ આપ્યું નથી, કોઈને ગુરુ ભાવે કંઈ કીધું નથી, કોઈને શિષ્ય જાણીને કંઈ કીધું નથી. સહજ ઉપદેશમાં કંઈ કોઈ કહેવા ગયો, કોઈએ કંઈ પૂછ્યું હોય અને કંઈ ઉપદેશ વાર્તા કરી હોય તો જુદી વાત છે, બાકી કંઈ અમે કોઈને કંઈ કહ્યું નથી. અને છતાં એવું આપ્યું છે, એવું આપ્યું છે કે જેનો કોઈ હિસાબ નથી. તો આ જે ગુણ છે ને તમારો, એ પ્રમોદ ભાવ અમારે કેમ કરવો? આ જ્ઞાનીના પ્રમોદ ભાવની કૃપાળુ દેવે વાત મૂકી છે. તો પ્રમોદ ભાવ જગતના જીવની અંદર બીજી ભાવનામાં કહે છે, પ્રમોદ ભાવ. ગુણી જનો કો દેખ હૃદય મેં મેરે પ્રેમ ઉમડ આવે, બને જહાં તક ઉનકે સેવા પાવે. હોઉં નહીં કૃતજ્ઞ કભી મેં દ્રોહન મેરે ઉર આવે, ગુણ ગ્રહણ કા ભાવ રહે નિત દ્રષ્ટિન દોષો પર જાવે. મારે તો ગુણ ગ્રહણનો ભાગ આવે. આપણે પદ બોલીએ છીએ એમાં કે છે ને, ગુણથી ભરેલા ગુણી જન દેખી હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનો અર્ઘ્ય રહે. જ્યાં જ્ઞાન દેખાય, જ્યાં ગુણ દેખાય, એવા ગુરુજનો ગુણીજનો જે દેખી એના ચરણમાં એને જોઈને હૈયું નૃત્ય કરે, એવી પ્રકારનો પ્રમોદ ભાવ. વિતરાગની સ્તુતિ કરનારાની પણ સ્તુતિ, આનંદઘનજી સ્તુતિ કરે પ્રભુની કે પ્રભુ તમે કેવા ઉપકાર કર્યા છે, કેવા ગુણ ગાય. ભગવાનની સ્તવના જે છે, સ્તવન છે ને, એ જ્ઞાનીઓએ તીર્થંકરની કરેલી પ્રમોદ ભાવ છે. ગુણોની સ્તુતિ કરી છે પ્રભુના અને આપણે જગતમાં પણ સંતોની આપણે સ્તુતિ કરીએ, ગુણાનુરાગી જે હોય એવા જીવોની પણ આપણે સ્તુતિ કરીએ. ક્યાં સુધી વાત કરે છે કે ઓહો, જે ગ્રહસ્થી જનો દાનશીલ તપ આદરે છે, ભાવના ભાવે છે, ચારે પ્રકારનો ધર્મ શ્રુત જ્ઞાનથી બુદ્ધિ પ્રાંતિ શ્રદ્ધાએ આરાધે છે, તે ધન્ય છે. ધન્ય છે વળી તે સાધુઓ સાધ્વીઓ શ્રાવકો શ્રાવિકાઓ જેની બુદ્ધિ પવિત્ર શ્રુત જ્ઞાન વડે વિશુદ્ધ થઈ છે અને જે શીલનું પાલન કરે છે એને પણ ધન્ય છે. જગતની અંદર બધાને ધન્ય કે ઓહો મારા પ્રભુના માર્ગમાં ચાલે એ બધા ધન્ય છે. એટલે પ્રભુ શ્રી તો બધાને કહે કે પ્રભુ મારા ભગવાનના માર્ગમાં આવ્યો પછી શું, કેટલો પ્રેમ. આ પ્રમોદભાવ કે એનામાં એક ગુણ છે ને એ રોજ દર્શન કરે છે ને, રોજ કંઈ ને કંઈ પ્રકારો મારા પ્રભુનું નામ સ્મરણ લે છે ને, બસ એ પણ મારા માટે ગુણ પ્રમોદનો વિષય છે. માર્ગાનુસારી જીવ હોય, જ્ઞાનીઓ કહે છે મિથ્યા દ્રષ્ટિઓ જેમાં સંતો સત્ય શૌચ આદિ ગુણો પ્રસરી રહ્યા છે, જેમાં દાન ગુણ વિનય ગુણ રહેલા છે, તેઓનો પણ અમે ઉપકાર માનીએ છીએ, તેવો પણ માર્ગાનુસારી છે એમ જાણી અનુમોદના કરીએ છીએ. અર્થાત ભલે સમ્યક દ્રષ્ટિ ન હોય પણ સત્ય સંતોષ શૌચ દાન વિનય આદિ ગુણોવાળા જીવો દેખી અમને બહુ પ્રમોદ ઉપજે છે. માર્ગને અનુસરવાવાળા જાણી કોઈ વેળા એ જ ગુણોથી એ સમ્યક બોધ પામીને કલ્યાણને પામશે એમ જાણીને અમને ખૂબ આનંદ થાય છે. પરમ કૃપાળુ દેવે આ પ્રમોદ ગુણ કેવો ભાવ્યો છે જગતના જીવોની અંદર. આંક 187 ની અંદર આપણને ખ્યાલ આવે કે આવો જ્ઞાની પરમ કૃપાળુ દેવને તો તે સમયે જ્ઞાનની કેવી ઉત્કૃષ્ટતા હતી. તો કહે છે કણબી અને કોળી જેવી જ્ઞાતિમાં પણ માર્ગને પામેલા થોડા વર્ષમાં ઘણા પુરુષો થઈ ગયા છે. કઈ જ્ઞાતિ? કણબી અને કોળી. જુઓ આ પરમ પુરુષ એની દ્રષ્ટિ તો જુઓ જગતમાં પ્રમોદ ભાવની. તે મહાત્માઓની જનમંડળને અપિચ્છાન હોવાને લીધે કોઈક જ તેનાથી સાર્થક સાધી શક્યું છે. જીવ મહાત્માની અપિછાન છે, આપણી પિછાન નથી એવા પણ જગતમાં સંતો જ્ઞાનીઓ વિદ્યમાન છે, હોય છે, સર્વકાળે હોય. આ જ સતનું લક્ષણ છે. જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો એ કેવી ઈશ્વરી અદભુત નિયતિ છે. પછી કહે છે એવો સર્વ કંઈ છેવટના જ્ઞાનને પ્રાપ્ત થયા નહોતા. છેવટના જ્ઞાનને પ્રાપ્ત થયા નથી, પરંતુ તે મળવું તેમને બહુ સમીપમાં હતું એવા ઘણા પુરુષોના પદ વગેરે અહીં જોયા એવા પુરુષો પ્રત્યે રોમાંચ બહુ ઉલ્લસે છે. અખો સુંદરદાસ, નરસિંહ, મીરા, સુરદાસ, તુલસીદાસ, છોટમ, પ્રીતમ, આ બધાની પરમ કૃપાળુ દેવે કેવી અનુમોદના કરી છે, કેવો એનો ગુણભાવ છે, કેવો એનો પ્રમોદભાવ છે. આપણે તો અન્ય મત ને મિથ્યાત્વ ને ફલણો ને ઢીકણું ને ભાષા આવડી ગઈ છે, એટલે બોલ બોલ કરવાનું બબડાટ કરવાનું ફાવી ગયું છે. પણ જ્ઞાનીનો પ્રમોદભાવ તો કે છે આ બધાના પદો અમે વાંચ્યા. કબીર સાહેબ, કબીર સાહેબનું પદ સૌભાગભાઈ મોકલે ને કૃપાળુ દેવ કે કબીર સાહેબનું પદ વાંચ્યું અમને મૂળ પદ યાદ આવી ગયું. પદ ને પદનો શ્લેષ કર્યો, પદ એક રચનાનું કાવ્ય હતું. તો કે કબીર સાહેબનું પદ મળ્યું અને અમને મૂળ પદ યાદ આવી ગયું. મૂળ પદ તે આત્મપદ, એ આત્મપદ યાદ આવી ગયું. એવા પુરુષો પ્રત્યે રમાંચ બહુ ઉલસે છે અને જાણે નિરંતર તેવાની ચરણ સેવા જ કરીએ એ એક આકાંક્ષા રહે છે. જ્ઞાની કરતા એવા મુમુક્ષુ પર અતિશય ઉલ્લાસ આવે છે. પરમ કૃપાળુ દેવનો પ્રમોદ ભાવ આપણે સમજવા પ્રયત્ન કરીએ છીએ. તેનું કારણ એ જ કે તેઓ જ્ઞાનીના ચરણને નિરંતર સેવે છે. માટે અમને તો આ ધન્ય મુમુક્ષુઓ કે જે જ્ઞાનીના ચરણને નિરંતર સેવે છે. જ્ઞાનીના ચરણને સેવતા એવા જીવોને અમને ઉલ્લાસ આવે છે અને એ જ એમનું દાસત્વ, અમારું તેમના પ્રત્યે દાસત્વ થાય છે તેનું કારણ છે. અમે એ દાસના દાસ છીએ કારણ કે એ સત્પુરુષના જ્ઞાનીના દાસ છે, એટલે અમને એના પ્રત્યે ઉલ્લાસ ઉપજે છે. એ જ અમારું એમના પ્રત્યેનું દાસત્વનું દાસત્વ છે. અમે તો દાસના પણ દાસ થવા ઈચ્છીએ છીએ. એ કે જે કોઈ જીવે આગળ વધવું તો ગુરુપણાની ભાવના છે એ પણ છોડી દેવાની, એમાંથી મુક્ત થવાનું અને દાસત્વ, દાસના દાસ થવાની ભાવના કરવી. એ ભાવનાથી આવી પ્રકારનો ભાવ જીવનમાં કદાચ જાણે અજાણે પ્રવેશ કરી ગયો હોય તો એનાથી મુક્ત થઈ જવાય. કૃપાળુ દેવી જ લખ્યું છે અહીંયા એ પ્રકારનું કે છે, ભોજો ભગત નિરાત કોળી ઇત્યાદિ પુરુષો યોગી પરમ યોગ્યતા વાળા હતા. બધાની કેવી પ્રમોદના કરી છે. આપણે તો આ પ્રમોદ ભાવથી આપણને ખ્યાલ આવે કે જગતની અંદર કોઈ એક પરમ કૃપાળુ દેવને માનતો હોય તો એને આપણને અભાવ આવી જાય. એ આમ નથી કરતો ને તેમ નથી કરતો ને ફરણ હવે જે કરતો હોય એને શ્રીમદ રાજચંદ્ર એના મોઢામાં નામ છે ને તો તને પ્રમોદ ભાવ કેમ નથી? મિથ્યાત્વી પ્રત્યે માર્ગાનુસારી જીવો પ્રત્યે પરમ કૃપાળુ દેવે અને અનંત જ્ઞાનીઓએ આ પ્રમોદ ભાવની વાત મૂકી છે. તો આ જીવને એમ સમજે છે કારણ કે એની સ્વકલ્યાણ તરફ લક્ષ્ય જ નથી, એને બીજો શું કરી વાંધા વચકામાં જ પડ્યો છે, એની કાક દ્રષ્ટિ છે. અને કાક દ્રષ્ટિવાળા જીવોમાં કોઈ દિવસ પ્રમોદ ભાવ આવી શકે નહીં. એ તો હંસનું કામ છે કે ક્ષીર અને નીરમાંથી પણ એ ક્ષીરને પકડે નીરને જુદું કરે. આવી વિવેક બુદ્ધિ જેનામાં હંસ ક્ષીર નીર વિવેક એવી હંસ વૃત્તિ જેનામાં જાગે એને જ પ્રમોદ ભાવ આવે. અહો તમે અમારા પ્રભુની માર્ગમાં છો, બહુ આનંદની વાત છે. આ તો 10 પ્રશ્ન પૂછે ને પછી એની પરીક્ષા કરે. અરે ભાઈ આપણે કોણ? આપણે આપણું કલ્યાણ કરી જઈએ એટલું ઘણું છે, બાકીની ચિંતા છોડી દેવાની. તો કે છે, અહો શાબાસ છે એને કે જે બહુ દાન આપે છે, બહુ રૂડું થાય છે. એના સુકૃત્યો જોતા સ્થળે સ્થળે પારકા ગુણો ગાવા, એ જ તેના ગુણોમાં તેના સુકૃતોમાં ભાગ લેવા જેવું છે. તાત્પર્ય કે ગુણીને પુણ્યકર્તાને ગુણ પુણ્યનું તો ફળ છે, પણ ગુણ પુણ્યની જે અનુમોદના કરે છે તે પણ તેનો ભાગીદાર થાય છે. કરણ કરાવણ ને અનુમોદન સરીખા ફળ નિપજાયો રે મહાવીર જિનેશ્વર ગાયો. પૂજાની ઢાળમાં છેલ્લી ઢાળની અંદર એ કે છે કે આ પૂજા જેણે કરી, જેણે કરાવી અને જેણે એની અનુમોદના કરી, આ બધાને ફળ સરખું છે. કારણ કે ફળ ક્રિયાથી છે કે ભાવથી છે? ફળ દ્રવ્ય ક્રિયાથી છે, પરિણામ કે ભાવથી છે? ભાવથી. આપણે આ 559 વિચારી ગયા છે. હવે જો ભાવથી છે તો કરનારાએ કર્યું, કરાવનારાએ પણ ખૂબ ભાવપૂર્વક કરાવ્યું અને જે નથી કરી શકાય એને ખૂબ અનુમોદના કરી, એમાં પણ એટલો જ ભાવ એનો, કરાવનારાનો એટલો જ ભાવ અને કરનારાનો પણ એટલો જ ભાવ. આ જો ત્રણેયમાં ભાવની સમાનતા હોય તો પુણ્યની પ્રાપ્તિ અસમાન હોય કે સમાન હોય? સમાન હોય. કરણ કરાવણ ને અનુમોદન. પ્રમોદ એટલા માટે કર કે જેટલું તું કરી શકે છે નહીં કરતો, પણ કોઈ એવા જ્ઞાનીને, એવા ભક્તને, એવા માર્ગાનુસારી જીવોને જેનામાં એક પણ આત્મગુણ પ્રગટ્યો છે, એવા આત્મગુણની નિરંતર તું એની સ્તવના કર. અહો ધન્ય છે તમને, કારણ કે આવા ગુણાહા પૂજા સ્થાનમ ગુણીશુ નચ વય નચ લિંગ. ગુણી જેની આપણે પૂજા કરીએ છીએ એના ગુણોની પૂજા કરીએ છીએ, એની ઉંમર કે એની જાતિ સાથે કંઈ જોવાનું નથી. ગુણ કરવા લાયક, પૂજા કરવા લાયક તો એના ગુણો છે. અહો જન્મ લેવાનું સાર્થક પારકા ગુણનું ચિંતવન અને અનુમોદન છે. વિનય વિજયજી મહારાજ કહે છે કે જન્મ લેવાનું સાર્થક આ જગતના પારકા ગુણોનું ચિંતવન અને અનુમોદન છે. એમ કરી તું તારો અવતાર એકદમ સફળ કરી લે. સારા આચરણવાળા ગુણના ભંડાર એવા મહાપુરુષોનું ગાન કર. અરે ગુણીજનોની વચમાં રહીએ તો આપણામાં પણ ગુણ આવે, અને નહીં તો જો સંગ ખોટો, જો સોબત ખોટી, જો પાડોશ ખોટો તો શું થાય? સંગ તેવો રંગ. ઓલો કે છે, લાંબા એ રે ઠૂકો જાય તો મરે નહીં તો માંદો થાય, અને ગધેડા સાથે રહીએ તો કે એને એનું રૂપ તો ન આવે પણ લાત મારતા શીખી જાય. જગતની અંદર ગુણીજનોની વચ્ચે આપણો નિવાસ એ પણ આપણું બહુ પરમ સદભાગ્ય છે. માટે એવા સત્સંગીઓના સંગમાં નિવાસને ઈચ્છવો કૃપાળુદેવ કહે છે. શા માટે આશ્રમની વ્યવસ્થા છે, શા માટે સત્સંગની વ્યવસ્થા છે? જાઓ, આપણામાં કદાચ ઓછું હશે, આપણું જે કંઈ પુરુષાર્થ મંદ હશે, પણ અન્ય જીવોના પુરુષાર્થને જોઈને ઉલસો. પૂજ્ય બ્રહ્મચારીજીએ કહ્યું ને કોઈને આશ્રમમાં પર્યુષણ વખતે ઓલા આજ્ઞા લેવા આવ્યા કે અમે જઈએ બહાર, જરા એકાંતમાં જઈને પર્યુષણ છે એટલે ધ્યાન સાધના કરીએ. પરમ કૃપાળુદેવ કહે કે મુમુક્ષુ જોઈને ઉલ્લસવું, આનંદિત થવું, એ એક આરાધના છે. એટલે ઓલા પર જવાનું બંધ કર્યું. ભાઈ, ત્યારે તો તું ધર્મીજનોના સંઘમાં આવ, એકલો તો તારું પુણ્ય ઘણું કાચું છે, અને ક્યાંક વિચારે ભમી જઈશ તો કોણ તને ઉપર ધેઠો ઉતારશે? સંઘમાં રે. પ્રમોદ ભાવ જગતની અંદર બહુ મહત્વની ભાવના. પ્રમોદ ભાવથી જીવનનો અવતાર સાર્થક થાય છે. આગળ કહે છે ત્રીજી કરુણા ભાવના છે. આ કરુણા ભાવના છે તો એક કે છે, જગતના જીવોને કર્મ અનુસાર સ્થિતિ પ્રાપ્ત થઈ છે, બધાને એની અનુકૂળતા નથી, કારણ કે કર્મની ગતિ ઘણી ચિત્ર વિચિત્ર છે. તો એ કર્મની ગતિ ચિત્ર વિચિત્ર છે. ખાનપાનની પ્રાપ્તિની ઈચ્છાઓમાં કોઈ આકુળ વ્યાકુળ છે, કોઈને લુગડા લત્તા ઘર બાર ઘરણા ગાંઠા મેળવવામાં એના ચિત્તની વ્યગ્રતા છે. જ્યારે આ બધું તો ભાગ્ય યોગ્ય પ્રાપ્ત થાય છે તો પછી એને આવી અભિલાષાની અંદર દુઃખી થતા જીવો, અભિલાષા આડે જગવાસીઓ સ્વસ્થતા આત્મશાંતિ ક્યાંથી પામે? આવા જીવોની હે જીવ તું કરુણા કર, કારણ કે જગતના જીવો અનેક પ્રકારની જે કંઈ પોતાની કર્મની આધીન સ્થિતિ જુએ છે એ જોઈને કરુણા આવે છે. કે છે કે વૃદ્ધા અવસ્થા અથવા અકસ્માત કોઈ ધૂળ નાખે છે અથવા એમાં તું મોહ પામે છે અથવા કોઈ શત્રુ પેદા થશે, કોઈ લક્ષ્મી લઈ જશે અથવા કોઈ રોગ થશે, અરે કોઈ ઉપભોગ નહીં થઈ શકાય, અરે વૃદ્ધાવસ્થામાં આ ભોગને ભોગવી નહીં શકાય, કોઈ બીજા યુવાનો પડાવી લેશે, અકસ્માત મૃત્યુ આવશે, આવું બધા ચિંતાની અંદર આ જીવ દુઃખી 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 થઈ રહ્યો છે. જીવને દુઃખી થવાના અનેક કારણ છે, કલ્પનાઓ એમાં સૌથી વધારે કારણ છે. વાસ્તવિક ભય કરતા કલ્પનાનો ભય માનવીને વધુ સતાવે છે, અને આ જીવ કલ્પનાના ભયમાં છે. એટલે કે છે, અહો પ્રાણીઓ પોતે પોતાના હાથે ખાડા ખોદી અને તેમાં એવી રીતે પડે છે કે એમાંથી બહાર નીકળવું તો દૂર રહ્યું પણ અંદર જ સરતા જાય છે, બિચારાના અધોપાતનો અંત જ નથી આવતો, કારણ કે એવી રીતે એ ખરાબ રીતે તૃષ્ણા અને કષાય અને અજ્ઞાનને લઈને એ ખાડો ખોદીને એમાં પડે છે. જ્ઞાની કે છે, એ દેખીને અમોને ઘણી કરુણા આવે છે. પરમ કૃપાળુ દેવે આવી આત્માર્થી જીવોની કરુણા કરી. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાન માં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જો. જગતના જીવો પ્રત્યે જ્ઞાનીને કરુણા આવે છે કે જીવો તો ખરા, એને તો યમ નિયમના બધા સાધનો કર્યા, અબ ક્યોન બિચારત હૈ ઉમસે કછુ ઓર રહા ઉન સાધન સે, બિન સદગુરુ કોયન ભેદ લહે મુખ આગલ હૈ કરુણા પર હે, કરુણા હમ પાવત હૈ તુમ કી વહ બાત રહી સુગુરુ ગમ કી, પલ મે પ્રગટે મુખ આગલ સે જબ સદગુરુ ચરણ સુપ્રેમ બસે. જ્ઞાનીને પણ કરુણા આવે છે કે આ ઊંધે માથે લટકીને ધર્મના નામે ધર્મ કરે છે પણ કઈ પામતો નથી. આ યમ નિયમ તપ જપ વ્રત આ હઠયોગ અનેક પ્રકારના મૌન અને પહાડની જેમ તપે છે અને નદીની રેતીની જેમ ઠંડીની અંદર એ પોતે શીતળતાનો અનુભવ કરે છે, તદપી કછુ હાથ ન હજી પડ્યો. શાસ્ત્રના શાસ્ત્ર વાંચે છે, વાદ વિવાદનો પારંગત થાય છે. જ્ઞાને કે છે, કરુણા હમ પાવત હૈ તુમકી. જગતના જીવોને આ ખોટા પ્રયાસ અને પુરુષાર્થમાં જોઈને જ્ઞાને કે છે, અમને તારી કરુણા આવે છે કે ભાઈ, જો તારે આમાંથી મુક્ત થવું હોય તો એક જ માર્ગ છે, બિન સદગુરુ કોઈ ન ભેદ લહે.
ગુરુ બિન જ્ઞાન ને ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે, જય 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 ગુરુદેવ.
ભાઈ આ વાત તો બહુ સરળ છે.
બુઝી ચહત જો પ્યાસ કો હૈ બુઝન કી રીત, પાવે નહીં ગુરુ ગમ બિના, એહી અનાદિ સ્થિત.
જ્ઞાનીઓ કે છે, આવા નિષ્કારણ કરુણાવાળા ભગવાનને ભજો. એ કરુણા કરે છે, એ કરુણાનો અવતાર છે, એની ભજના કરો. એની કરુણાને કારણે જ આપણને મળે છે. ને તમે જગતના જીવોની કલ્યાણ કરો. હે જીવ, સંસારમાં રહેવું હશે તો કોઈના દુઃખ છે, કોઈને પીડા છે, કોઈને તાપ છે, કોઈને ખાવાનું દુઃખ છે, કોઈને પીવાનું દુઃખ છે, કોઈને પહેરવા ઓઢવાનું છે, કોઈને શરીરની વ્યાધિ છે, નિર્બલ છે, નિરાધાર છે. જગતના જીવો અનુકંપા કર, જગતમાં બોલતા પ્રાણી છે, અબોલ પ્રાણીઓ છે, નિરાધાર છે. આવા જગતની અંદર બધા રહેલાને તું વિસામો દેજે, તું એને તારી સંવેદના પ્રગટ કરીને હાથ લાંબો કરજે. ભૂખ્યો હોય એને કોળીઓ ખવડાવજે, તૈરશો હોય એને એકાદું પાવલું પાણીનું પાજે, અને જે ઠંડીથી વસ્ત્રની અંદર થરથરતો હોય તો તારી પાસેનું એકાદું વસ્ત્ર ઉતારીને એને ઉડાડજે. એ બીમાર હશે તો કંઈક સારવાર કરજે, કંઈ નહીં તો સાંત્વનાના બે શબ્દો કહેજે. એ અબોલ અને નિરાધાર જો હશે, બાળ જીવ હશે અથવા તિરેંચનો જીવ હશે, તો એની રક્ષા કરવા માટે કંઈ પ્રયત્ન કરજે. જ્ઞાનીઓ જૈન ધર્મની અંદર આ કરુણાના વિવિધ પ્રકારના કરુણાના પ્રકાર કીધા છે. અનુકંપા, જીવને અનુકંપા. અનુકંપા એટલે એકને કંપન થવું અને બીજાને એના સાયમલ્ટેનિયસલી એના પ્રભાવમાં સંવેદના, વેદના એકને થાય અને સંવેદના બીજાને થાય. આવી સંવેદના જગતના જીવોના દુઃખોની વેદનાને જે સંવેદન અનુભવી શકતો નથી, એનામાં ચૈતન્ય જાગૃત થયો નથી, એ તો દેહભાવમાં જ છે. કારણ કે પોતાના દૈહિક સુખમાં અને ભૌતિક સુખમાં જ મદમસ્ત બની ગયો છે. એને જગતના જીવોની દુઃખોનો ખ્યાલ ક્યાંથી આવે? કારણ કે સંવેદના જાગૃત થઈ નથી. આવી સંવેદના એને જ્ઞાની પુરુષોએ કહ્યું છે કરુણા છે. આવી કરુણા
દીન ક્રૂર ને ધર્મ વિહોણા, દેખી દિલ માં દર્દ રહે, કરુણા ભીની આંખો માંથી અશ્રુ નો શુભ સ્રોત વહે.
જગતના જીવો તો દીન છે, દુખી છે, કર્મની વિચિત્રતાને કારણે છે. તું એને સહાયતા કરજે. મહાવીરનો માર્ગ કે છે, જેનામાં પરોપકાર નથી એનામાં પરમાર્થ નથી. પરમ કૃપાળુ દેવે ઉપદેશ નોંધની અંદર આ વાત મૂકી છે, પરોપકાર કરવો. પરોપકાર અનેક રીતે કરવો. જગતના જીવોના પરિણામ ખરાબ ન થાય. આપણે કહીએ કે એના પાપે એના કર્મ ભોગવે છે, આપણે શું કરવાની જરૂર છે? પરી પર છે, સ્વય સ્વર છે, આવી ફિલોસોફી ન ઠોકવી. સમજવું છે તો તું અનંત કાળથી રખડસ, જ્ઞાનીને તારી શું ચિંતા છે? જ્ઞાની નો કે આય પર છે, ભલે મરે કુવામાં, પણ જ્ઞાની કેટલી કરુણા કરે છે, જ્ઞાની કેટલી કૃપા કરે છે. એમ તારે પણ જગતના જીવોની કરવાની છે. કારણ કે જે જીવ કદાચ દુઃખમાં છે, અભાવમાં છે, પીડિત છે, દલિત છે, ત્રાસિત છે, એ જીવના ભાવ કેવા હશે? આર્તર ધ્યાન અથવા તો રૌદ્ર ધ્યાન. અને તું એને મદદ કરશે તો એને આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાંથી લાવી અને તું એમ કે ભગવાનની ભક્તિ કર, ભૂખો છું ખાઈ લે, ખાઈ લે, અને હવે તું પ્રભુની ભક્તિ કર. પણ ખાવા નહીં મળે ત્યાં સુધી એ ભૂખ્યો જીવ કયા ભાવ કરશે? આર્દ્ર ધ્યાન અને રૌદ્ર ધ્યાન. તો આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનની અંદર રહેલા જીવને તે આ પ્રકારનું એકમાત્ર એને ભોજન કરાવ્યું અને ભોજન કરાવીને એને શુભ ભાવમાં સ્વસ્થ ભાવમાં લાવી દીધો, એની ગતિ અધોગતિ તરફમાંથી જીવને ઉઠાવી લીધો. કેટલું પુણ્ય છે! આ ભાવનો દાતા ન થયો આ જીવ, એણે આપ્યું અનાજનું દાન, એણે આપ્યું ઔષધનું દાન, એને આપ્યું આહારનું દાન, એને આપ્યું વસ્ત્રનું દાન, એને આપ્યું વસ્તીનું દાન, એણે માત્ર સાંત્વના શબ્દોનું દાન કર્યું કે ભાઈ મટી જશે, હમણાં સારું થશે, હું કાલે જ એ બાબતનું છે ને ડોક્ટરને વાત કરીશ, તારું સારું થઈ જશે, કાલે જ હમણાં બધા પ્રશ્નોના ઉકેલ છે પ્રભુ, કઈ વાંધો નહીં, સહન કરી લે, જરાક શાંતિ રાખ, જો સુઈ જા જોઈ એમ જરાક એને દિલાસો, સાંત્વના. એના ઘરની અંદર કોઈ દુઃખદ પ્રસંગ બની ગયો હોય તો પણ સાંત્વના. હશે ભાઈ, જગતની અંદર આવું બની જાય છે, કોઈ એવું કર્મ આપણને નડ્યું હશે એમ કેવું. આ પ્રકારના બોધિદાન છે આ બધા. જગતના જીવોને શબ્દનું દાન, સહાનુભૂતિનું દાન, આ બધા જ અનુકંપાના પ્રકાર છે. જ્ઞાનીઓ પણ આપણા ઉપર અનુકંપા કરે છે. હવે એક જ્ઞાનીઓ તો પરમપદમાં બિરાજમાન થયા છે, પણ સંસારમાં રહેલા આપણે જગતના જીવોની જો કરુણા નહીં રાખીએ તો આપણામાં રહેલી સંવેદના સમાપ્ત થાય તો ચૈતન્ય ક્યાંથી જાગૃત થવાનો હતો? બહુ દયાદાન કર્યા, બહુ ધર્મ કર્યો, આવી પ્રકારની બેફામ વાતો કરનાર વિવેકહીન આત્માઓ ધર્મના નામે આ જગતની અંદર કેવળ દંભને પોષી રહ્યા છે, કારણ કે એને પોતાને ભૌતિકની અંદર એ રહ્યા છે. મોહની અંદર રહેલા આધીન જીવો, એને કોઈની કરુણા સૂઝતી નથી, એને કોઈની કરુણા માફક આવતી નથી, પણ આ પરમાત્મા તો એનું સ્વરૂપ જ કરુણાનું છે.
ઓ કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ સંકટ ના હરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી.
પ્રભુ તારી કરુણાની શું વાત કરવી, એમ ભગવાનની અનંત કરુણાને કારણે આ જીવ આત્મવિકાસ સાધીને આગળ વધે છે, એમ જગતના જીવોએ આપણાથી નિમ્ન ગતિના નિમ્ન કોટીના જીવોની કરુણા ભાવવાની છે. મારું અત્યારે શુભ કર્મનો ઉદય છે તો કોકને અશુભનો છે, કઈ વાંધો નહીં, કરુણાથી એને સહાયતા કરવાની, એને હાથ લંબાવવાનો, આપણો મદદનો, સહાયતાનો, આ કરુણાનું સ્વરૂપ છે. આવી જ્ઞાનીઓ કે જે કરુણા ભાવમાં દીન દુખીઓની કરુણા ભાવો અને પરમાત્માના કરુણા ભાવને યાદ કરીને એની ભજના કરો કે પ્રભુ તારી પાસેથી જ અમે આ કરુણા શીખ્યા છીએ. દીધી આત્મસિદ્ધિ એણે વિતરાગી કરુણાથી, તારી કરુણા હતી જગતના જીવો પ્રત્યે, એટલે પ્રભુ તમે આત્મસિદ્ધિનું દાન કર્યું જગતના જીવોને. જગતના જીવોને સંસાર સાગરથી પાર કરવા માટે આ તમારી કરુણા કેવી. તો આપણે પણ આપણી પાત્રતા, પદવી, ભૂમિકા અનુસાર કરુણા ધર્મને આચરવો, કરુણા ભાવમાં રહેવું, જગતના જીવો સાથે મૈત્રી પણ રાખવી, જગતના જીવોના ગુણ દેખીને ઉલ્લાસિત પણ થવું અને દુઃખ દેખીને એની કરુણા કરવી. ખૂબ સરસ રીતે આખી વાત આવે છે. હવે કે છે માધ્યસ્થ ભાવના. અહો જગતમાં તો લોકો ભિન્ન ભિન્ન સ્વરૂપ વાળા છે, જુદી જુદી પ્રકૃતિ વાળા છે, વિચિત્ર કર્મો વાળા છે, તેઓની ચેષ્ટાઓ ભિન્ન છે, કોઈની અરમ્ય ખેદ ઉપજાવે એવી છે, આમ મર્મને ભેદી નાખે, અંતરને ચીરી નાખે એવી ચેષ્ટાઓ અને પ્રકૃતિઓ વર્તે છે, ત્યારે જાણે ડાયા પુરુષો કહે છે કેના ઉપર રોષ કરવો, કેના ઉપર તોષ કરવો, આમાં હું કેને મનાવું અને કેને સમજાવું, શું કરું હવે. તો જગતની અંદર બધા જ કંઈ ગુણીજન છે, બધા જ આ પ્રકારનો કંઈ તારી વાતને સમજે, તો આવું બધું હોય તો શું કરવું? તો તે સમયે શું કરવું? તારે માધ્યસ્થ ભાવ રાખવો.
માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહું, કરે ઉપેક્ષા એ માર્ગની તોય સમતા ચિત્ત ધરું.
આ ભાવના છે. કોઈને માર્ગ બતાવું અને માર્ગની ઉપેક્ષા કરે તો મારે શું કરવું? ગાળો દેવી? ચાલો હરામી કીધું માનતો નથી. એનો તો એ જ લાગનો છે, એનું તો અકલ્યાણ થજો એમ કેવું ગાળો દેવા ઉભું રહ્યું. તો કે છે ના, જ્ઞાની કે છે જગતની અંદર નિર્ગુણી જીવો પણ હોય, જગતમાં કૃતજ્ઞ જીવો પણ હોય, જીવ જુદી જુદી કર્મવશ છે, એને ખબર નહીં હોય કે હું આ શા માટે આ સામાન્ય આ સત્ય સમજાવે છે તો કેમ નહીં માનતો, એને ખબર નથી. માટે આપણે કેવું કે એ જીવને આ સમજવાની ભૂમિકા નથી. માટે આપણે શું કરવું? આપણે માધ્યસ્થ, આપણે રોષ કરવો કે તોષ કરવો, રાગ કરવો કે દ્વેષ કરવો, બંને બંધના કારણ છે. માટે જગતના જીવો પ્રત્યે શું ભાવ રાખવો? માધ્યસ્થ ભાવ રાખવો. આપણે કોઈની સાથે સામ્ય દુર્જન ક્રૂર કુમાર્ગ રતો પર ક્ષોભ નહીં મુઝકો આવે, સામ્ય ભાવ રખું મેં ઉન પર એસી પરિણતિ હો જાવે. અહીંયા વાત કે છે, અહો અનંત ભગવાન એ અનંત શક્તિના ધારક હતા, પણ શું બળાત્કારે ધર્મ પ્રવર્તાવતા હતા? દાખલો આપે છે કે ભગવાન મહાવીરનો જમાઈ જમાલી તીર્થંકર દેવ પણ આવા પ્રસંગોએ તિતિક્ષા કરી મધ્યસ્થ વૃત્તિ ધારી રહ્યા છે તો અન્ય જીવોએ તો એ મધ્યસ્થતા જ વિચારવી ઘટે છે. જમાલી જેવો પોતાનો શિષ્ય અને શ્રી મહાવીર દેવ જેવ જેવા પરમ સદગુરુ છતાં માઠી બુદ્ધિના ઉદય જ્યારે જમાલીએ વિપરીત પ્રવૃત્તિ કરવા માંડી ત્યારે શ્રી વીર ભગવાને તેને બળાત્કારે ન અટકાવ્યો, કેમ કે તેઓએ કોઈ એવી ગાઢ પ્રકૃતિનો ઉદય જોયો કે મધ્યસ્થતા રાખવી યોગ્ય સારી એમ વિચારી સુગ્ન જીવોએ રોષ તોષ ન આણતા કર્મની પ્રકૃતિ વિચારી મધ્યસ્થ રહેવું. એણે ક્યાંય બળાત્કારથી ધર્મ ફેલાવ્યો? ક્યાંય એમ કીધું કે તું મારો જમાઈ છો બેહી જા? અનંત શક્તિના ધણી હતા તીર્થંકર, છતાં એણે ક્યાંય આવો પ્રયોગ અન્ડ્યુ ઇન્ફ્લુઅન્સ પણ ન કરી, જેને આપણે કહીએ કોન્ટ્રાક્ટની અંદર ઇફ કોન્ટ્રાક્ટ ઇઝ વોઇડ ઇફ ધેર ઇઝ અન્ડ્યુ ઇન્ફ્લુઅન્સ, એમ કહીએ કે મારી મેં સંમતિ આપી છે પણ રાજી ખુશીથી આપી નથી, બળાત્કારે મારી સંમતિ લેવામાં આવી છે, આવું સાબિત થાય તો એ કરાર રદ છે. જગતની અંદરનો આ જ ઇતિહાસ છે. યુદ્ધથી ઇસ્લામ ફેલાયો, યુદ્ધથી ક્રિશ્ચિયાનિટી ફેલાણી, જગતના જીવોને પરાણે ગુલામ બનાવવાનો, મારીને મુસલમાન બનાવવાનો અને મારીને ક્રિશ્ચિયન કરીને ધર્મ પરિવર્તન કરવાનો વટલાવવાના અને એના પ્રકારે એના ઉપર ત્રાસ ગુજારવાના, ભયંકર પ્રકારના ત્રાસ ગુજારવાના. આ ભારત વર્ષનો સત્પુરુષોનો ધર્મ ક્યાંય બળાત્કારથી, અહીંયા તો એક હાથમાં કુરાન અને બીજા હાથમાં તલવાર લઈને ધર્મનો પ્રચાર થયો છે, એક હાથમાં બાઇબલ અને બીજા હાથમાં પિસ્તોલ ગન લઈને ગયા છે. ભગવાન મહાવીર કે ભગવાન બુદ્ધના ધર્મનો ફેલાવો જગતભરમાં થયો તો કઈ કોણે કયા શસ્ત્રો ધારણ કર્યા હતા, કોણે ધારણ કર્યા હતા? પ્રેમથી સામ્રાજ્ય વિસ્તરે છે, અહિંસાનું શાંતિનું સામ્રાજ્ય અમારો જો કોઈ મૂડી હોય તો પ્રેમ છે. અને પ્રેમ કદાચ કોઈને ન સ્પર્શે, કદાચ મારો પ્રેમ ઓછો પડ્યો, મારે એમ સમજવાનું છે કે હું ઊણો, હું અધૂરો, કે હું એને પૂરેપૂરું સમજાવી ન શક્યો, પણ એ ન સમજ્યો તો મારે એના ઉપર રાગ દ્વેષ કરવા, એના ઉપર અભાવ કરવો, એના ઉપર રોષતોષ કરવો? જ્ઞાની ના પાડે છે. એક તો તારે સમજવું એટલું સમજ, પણ તું કોઈ ઉપર બળાત્કારે ધર્મનું પ્રવર્તન થઈ શકે નહીં. ભારત વર્ષની અંદર આ ધર્મની સહિષ્ણુતા જગતમાં ક્યાંય નથી. ધ ટોલરન્સ ઇઝ ધ એસેન્સ ઓફ ધ રિલિજન. આ અધ્યાત્મ ધર્મની જો કોઈ પણ મોટી મૂડી હોય, એનો અર્ક હોય, તો એ છે એની સહિષ્ણુતા. એક જ ઘરની અંદર એક શિવની પૂજા કરતો હોય, એક સ્વામિનારાયણ મંદિરે જતો હોય, એક વૈષ્ણવ ધર્મની ઉપાસના કરતો હોય અને એ વિતરાગની એક આરાધના કરતો હોય, શક્ય છે. એમાં કોઈ પરસ્પર વિરોધમાં આવતું નથી. સૌ પોતપોતાના ભાવ અનુસાર કર્મ બાંધશે, પોતાના આત્માનું કલ્યાણ કરશે, પોતાની મંગલ ભાવના ભાવશે, અને એ ભાવના ભાવતા ભાવતા એ કદાચ ઉત્કૃષ્ટ પોતાના ચૈતન્યનો ભાવ ભાવી લેશે, તો એમાં આપણને શું વાંધો પડ્યો? એણે કદાચ બીજા સ્વરૂપની અંદર આનંદ ગંજીએ કહ્યું કે કોઈ કહો હરિહર કહો, કોઈ બ્રહ્મા કોઈ પુરંદર કહો, જે કહો તે, પણ જે શુદ્ધ ભાવને ભાવશે એને આત્માનું કલ્યાણ થશે, એ કર્મથી હળવો થશે. અને હું વિતરાગની ઉપાસના કરતો હોઈશ છતાં પણ અશુભ ભાવમાં આવીશ તો હું પણ કર્મને બાંધીશ. વાત એ છે કે એનું આપણું ધર્મનું સાધનમાં આપણે સહિષ્ણુતા રાખી, આત્માને કેન્દ્રમાં રાખી. આ બધા આધ્યાત્મિક ધર્મો છે, એની મૂળ આત્મા છે, પછી ક્યાંક ક્યાં અટકી ગયા છે. એટલે પરમ કૃપાળુ દેવે નિરાંત કોળી, હવે નામ પણ આપણે સાંભળ્યું નથી, કૃપાળુ દેવના વચનામૃત ન વાંચ્યા હોય તો નિરાંત કોળી નામનો કોઈ કોરી આ એક આવો સત્પુરુષની દશાને પામ્યો, આપણને શું ખબર હોય. ભોજો ભગત આ બધા જગતની અંદરના, તો આવો દ્રષ્ટાંત આપણા શાસ્ત્રની અંદર એક મળે છે કે કુમારપાળ મહારાજાને જૈન ધર્મમાં પરિવર્તિત કરનાર હેમચંદ્રાચાર્યને જોઈને રાજના પુરોહિતો બધા દ્વેષભાવમાં આવી ગયા અને કહ્યું, કુમારપાળ મહારાજા આપણું ગુર્જરેશ્વર છો તમે, સોમનાથનો ઉદ્ધાર કરાવો. અને સોમનાથનો જીર્ણોદ્ધાર મહારાજા કુમારપાળ કરાવે એટલે પુરોહિતે ચાન્સ લીધો કે હવે તો રાજગુરુ જ પધારશે ને, તમે જેને ગુરુ માનો છો એ લ્યો સોમનાથની પ્રતિષ્ઠા અને દર્શન કરવા. એને ખબર હતી કે કદાચ આ જૈન મુનિ નહીં, કે આ બધા આમ જ માને છે કે વાણિયાઓ કાંઈ નહીં કરે. એટલે એને કાન ભંભેડા અને જો મહારાજા કે અને હેમચંદ્રાચાર્ય ન આવે તો આપણે એનો કાંટો કાઢી નાખીએ. કુમારપાળ મહારાજાએ હેમચંદ્રાચાર્યને વિનંતી કરી કે સોમનાથનો જીર્ણોદ્ધાર થઈ ગયો છે, પ્રતિષ્ઠા મહોત્સવે પ્રભુ આપની ઉપસ્થિતિ આપની નિશ્રા હોય એવી મારી ઈચ્છા છે અને મારું આપને નિમંત્રણ છે. હેમચંદ્રાચાર્ય કહે છે કે ઓલ રાઈટ, તથાસ્તુ, હું આવીશ, પણ તું મુહૂર્ત એવું કાઢજે, કેમ કે અમારે સાધુ ધર્મના આચાર છે એટલે વિહાર કરીને આવવાનું છે. એટલે અમારે સિદ્ધપુર પાટણથી સોમનાથ પાટણ સુધી અમે વિહાર કરીને આવી શકીએ એટલો સમયગાળો તું આપજે, અમે આવીશું. પતી ગયું, વાત કઈ કહેવાની રહી જ નહીં. છતાંય આ બ્રાહ્મણોના મનમાં, આ પુરોહિતના મનમાં એમ થઈ ગયું, ભલે ને આવે પણ એ કઈ શંકરના દર્શન કરશે નહીં, એ કઈ મંદિરમાં પ્રવેશ કરશે નહીં. એટલે આ તો બધા ખાટ હવાદિયા જેને કહેવાય, ચૌદસિયા, આ બધા પહોંચી ગયા ત્યાં, પંચાતિયા કહે છે ને આપણે, એ ત્યાં બરોબર પહોંચી ગયા કે શું કરે છે હેમચંદ્રાચાર્ય. અને હેમચંદ્રાચાર્ય તો આવ્યા, એ તો મંદિરમાં આવ્યા, એને તો પ્રતિષ્ઠા થઈ શિવલિંગની, ઓલા બ્રાહ્મણોએ વૈદિક મંત્રોથી કરી એટલે નમસ્કાર કરીને એક સ્તોત્ર બનાવ્યો. આ તો કલિકાલ સર્વજ્ઞ, અને તો કેટલા શાસ્ત્રો, કેટલા હજારો ગ્રંથો રચ્યા છે. એટલે એને કહ્યું, ઓહો, ભવ બીજના અંકુરોનો જેણે નાશ કર્યો છે, એવા હરિ હો, હરા હો, બ્રહ્મ હોય, પુરંદર હોય કે તીર્થંકર હોય, સર્વને મારા નમસ્કાર થાવ. એમ કરીને આખું વિતરાગ સ્તોત્રની રચના કરી નાખી. બધા જોઈ રહ્યા, કોઈ સંશય ન રહ્યો. આવું ધર્મનું એવું વિશાળ સ્વરૂપ છે, ક્યાંય સંકીર્ણતામાં અટવાવું નહીં, કોઈ પણ જગ્યાએ બળાત્કારની ક્યાંય વાત કરવી નહીં. ધર્મની સહિષ્ણુતા એ જ મોટો ધર્મ છે. ટોલરન્સ પણ આધ્યાત્મિકતા હોવી જોઈએ, સંસારની ઉપાસના ન હોવી જોઈએ, ભોગની ઉપાસના ન હોવી જોઈએ. ત્યાગ, ભગવાન રંગથી પણ તારા જીવનમાં ત્યાગ આવતો હોય તો અમને વાંધો નથી કે સફેદ કપડું જ જોશે, અને સફેદ વસ્ત્રથી ત્યાગ આવતો હોય તો અમારે જરૂર નથી કે તારે કપડાં ઉતારી જ નાખવા પડશે. આવો કોઈ આગ્રહ માને નિજ મત વેશનો, આગ્રહ મુક્તિ નિદાન, એ તો મતાર્થીનું લક્ષણ છે, એ આત્માર્થી જીવનું લક્ષણ નથી. અને આ ભાવ ત્યારે જ આવે, આપણે બીજાની શ્રદ્ધાને ત્યારે જ સ્વીકારી શકીએ, આપણામાં ચોથી માધ્યસ્થ ભાવના આવી હોય તો. આ બારે બાર ભાવનાઓ ઉત્કૃષ્ટપણે અને એની સાથે જોડનારી આ ચાર ભાવનાઓ મંગલમય, કલ્યાણકારી, જગતની અંદરના આપણા સંબંધના સૂત્રોને નિયમ કરનારી, સર્વજીવો પ્રત્યે મૈત્રી, કોઈ પણ જીવના ગુણ દેખી અને ઉલ્લાસિત થવું, કોઈ પણ જીવની અવસ્થા આપત્તિ દેખીને એમાં મદદરૂપ થવું, અને કોઈ પણ જીવ કદાચ એની વિકૃતિ દેખી, એની પ્રકૃતિની વિચિત્રતા દેખાય કદાચ, તો સમતા ભાવ ધારણ કરવો, ઉદાસીનતા ધારણ કરવી. આ ચારેય ભાવના સંયુક્ત 12 ભાવનાઓના ચિંતન સાથે આપણે આપણા ભાવ ભ્રમણનો નાશ કરવા સમર્થ બનીએ એવા સત્પુરુષોની આપણા ઉપર કૃપા અને આશીર્વાદ ઉતરો. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
સમજ